నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే శ్రీ స్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुंतुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति अध्याय आपणे करी रह्या छीए. एमां कर्ता कर्म अधिकार चाले छे. गाथा 96 सुधी स्वाध्याय थयो छे. 96 गाथाना अंतमां हवे आचार्य भगवान कहे छे कि तेथी એટલે કે પૂર્વોક્ત કારણથી એ સિદ્ધ થયું કે જ્ઞાનથી કર્તાપણાનો નાશ થાય છે. કેમ કે અગાઉની ગાથામાં એમ આવ્યું કે અજ્ઞાનને કારણે કર્તાપણું છે, અજ્ઞાન જ કર્તાપણાનું મૂળ છે. એટલે બીજી રીતે કહીએ તો જ્ઞાન થાય તો કર્તાપણાનો નાશ થાય. અજ્ઞાન છે ત્યાં સુધી કર્તાપણાનો ભાવ છે. અજ્ઞાન છે ત્યાં સુધી જીવને પરમાં કંઈક કરવાની બુદ્ધિ રહે છે. અજ્ઞાન છે ત્યાં સુધી જીવ પોતાના પરલક્ષે થતા વિકારી વિભાવ ભાવનો કર્તા થાય છે. એટલે એ બધું અજ્ઞાનને કારણે છે. પણ જેવું જ્ઞાન થાય, જેવી સાચી સમજ આવે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય, એટલે શ્રદ્ધાએ સાચી થઈ જાય અને પછી પરમા કરતાપણું રહેતું નથી. પરમા હું કંઈક કરું છું એ ભાવ આપોઆપ ટળી જાય છે. એટલે જ્ઞાનથી જ એક કર્તાપણાનો ભાવ છે એ નીકળી જાય છે. જ્ઞાન થતાં જ એ મિથ્યા ભાવ ચાલ્યો જાય છે અને બધું સ્પષ્ટ થઈ જાય છે. એ વાત અહીંયા કુંકુંદાચાર્ય ભગવાને 97મી ગાથામાં કરી છે. 97મી ગાથામાં અહીંયા કહે છે, એતેન તુષ કર્તાત્મા નિશ્ચય વિદ્ભમી પરિકથિઓ એવમ ખલુ યો જાનાતીશો મુચ્છતી સર્વકર્તૃત્વ. ગુજરાતીમાં ગાથા છે. એ કારણે આત્મા કહ્યો કર્તા સૌ નિશ્ચય વિદે, એ જ્ઞાન જેને થાય તે છોડે સકલ કર્તૃત્વને. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે એતેન તુ, એટલે આ પહેલા કહેવામાં આવ્યું તે રીતે, એ કારણથી, આ પૂર્વોક્ત કારણથી, પહેલા જે 96મી ગાથામાં વાત કરવામાં આવી તે પ્રમાણે નિશ્ચય વિદ્મી, નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ સહ આત્મા, તે આત્માને કરતા પરિકથિત થયો, તે આત્માને કરતા કહ્યો છે. એવમ ખલુ ય જાણાતી, આવું નિશ્ચયથી જે જાણે છે, સ સર્વકર્તૃત્વમ મુચ્યતી, તે સર્વકર્તૃત્વને છોડે છે. પહેલા જે કહેવામાં આવ્યું એ કારણથી નિશ્ચયના જાણનારા જ્ઞાનીઓએ તે આત્માને કરતા કહ્યો છે. આવું નિશ્ચયથી જે જાણે છે તે જ્ઞાની થયો થકો સર્વ કર્તૃત્વને છોડે છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે કારણ કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે તેથી તે નિશ્ચયથી કરતા પ્રતિભાસે છે, અને આવું જે જાણે છે તે સમસ્ત કર્તૃત્વને છોડે છે તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. અને આ વાતને હવે સ્પષ્ટ સમજાવવામાં આવે છે. વાત તો આટલી જ છે પણ બહુ મહત્વની છે કે આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે. વિકલ્પ થવાનું કારણ સ્વ અને પરનું ભેદ જ્ઞાન નથી, એટલે અજ્ઞાનને લીધે પરને અને પોતાને એકપણે માને છે એમ એ વિકલ્પમાં રહે છે. એટલે વિકલ્પ સહિતનો એનો જે ભાવ છે એ ભાવનો એ કરતા જણાય છે, પ્રતિભાસે છે. સ્વ અને પરનું ભેદ જ્ઞાન, સ્વ એટલે પોતે ભગવાન આત્મા જ્ઞાયક, જ્ઞાન કરવા વાળો, જે જ્ઞાન એને થાય છે તે સ્વરૂપે તે છે, એટલે માત્ર જ્ઞાન કરવા વાળો પોતે છે એ પોતાનું સ્વરૂપ એટલે સ્વ. અને એ જ્ઞાનમાં જે પ્રતિબિંબિત થાય છે, બધા જ્ઞેયો છે તે પ્રતિબિંબિત થાય છે, છ પ્રકારના દ્રવ્યો, એની વિવિધ પ્રકારની અનેક રચનાઓ, એ બધું એમાં પ્રતિબિંબિત થાય છે. અને એનું લક્ષ્ય કરતા થતા વિભાવ ભાવ, વિકારી ભાવ જે ક્ષણિક પર્યાય રૂપે છે તે પણ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, એટલે એને જ્ઞાનમાં દેખાય છે, જણાય છે. પણ પોતે ભગવાન આત્મા જ્ઞાયક એટલે કે જ્ઞાનમાં જાણનારો અને પેલું જે જણાય છે તે બંને તદ્દન ભિન્ન છે. એમ જે જાણે છે એ જ્ઞાની છે, પણ એમ ન જાણતા પોતાના જ્ઞાનની પર્યાયમાં જે પ્રતિબિંબિત થાય છે એ બધાને પોતારૂપે જાણે છે અથવા પોતાને તે રૂપે જાણે છે, એટલે કે જ્ઞાન અને જ્ઞેયોને એકરૂપ જાણે છે અથવા તો જ્ઞાન અને વિભાવ ભાવ, શુભાશુભ ભાવ જે એના જ્ઞાનમાં એને જણાય છે, પ્રતિબિંબિત થાય છે, તેને જ્ઞાન સાથે એકરૂપ જાણે છે, તો એવો અજ્ઞાની એવા ભાવનો કરતા પ્રતિભાસે છે. હવે આટલી જેને સમજ આવી કે અજ્ઞાની આ રીતે વિભાવ ભાવનો, વિકારી ભાવનો કરતા થાય છે, એટલી જેને સમજ આવી, એટલું જેને જાણપણું થયું, એ પછી એવા કર્તૃત્વને છોડે છે. આવું જે જાણે છે એ પછી બધા જ પ્રકારના કર્તા ભાવને છોડે છે, તેથી તે ખરેખર નિશ્ચયથી અકર્તા થાય છે, અકર્તા પ્રતિભાસે છે. અકર્તા પણ જીવનો મૂળ સ્વભાવ છે, આત્માને કરતા પણ નથી. આત્મા તો પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા છે એમ આપણે કહીએ છીએ, એ પણ ઉપચારથી કહેવામાં આવે. ખરેખર તો આત્મા કંઈ કરતો નથી, આત્મા પોતે માત્ર જ્ઞાન કરે છે, પોતાના અનંત ગુણો, એનું પરિણમન એ સુખરૂપે છે, શાંતિરૂપે છે, આનંદરૂપે છે, એને એ જાણે છે, અનુભવે છે. એ સિવાય આત્મા બીજું કંઈ કરતો નથી, પણ છતાંય એના જ્ઞાન ગુણને કારણે એ જ્ઞાન ગુણનું મહત્વ દર્શાવવું હોય, એ જ્ઞાન ગુણ કેવો પૂર્ણ છે એ દર્શાવવું હોય, ત્યારે એમ કહેવામાં આવે કે એ સર્વને જાણનારું એનું જ્ઞાન છે. અને એવા જ્ઞાનમાં એ સર્વને જાણે છે, લોકાલોકને જાણે છે, સ્વને અને પરને બંનેને એ જાણે છે. એને પ્રસિદ્ધ કરનારો સ્વ પર પ્રકાશક એ ભગવાન આત્મા છે. પણ આ તો શક્તિ અપેક્ષાએ વાત કરી, ખરેખર તો એ પોતે પોતાને જ જાણે છે એવો જ્ઞાયક માત્ર છે. એટલે એ કંઈ કરતો નથી, એ અકર્તા છે, એ વિભાવ ભાવ કરે એવો પણ નથી, એ પરના કામ કરે એવો પણ નથી. પર સાથે મળીને એટલે કે શરીર સાથે મળીને કંઈક કરે, જોબ કરે, કાર ચલાવે, રસોઈ કરે, એવું પણ કંઈ કરી શકે નહીં. એટલે ત્રણેય કાળ આત્મા તો અકર્તા જ છે, પણ અજ્ઞાનીને એ મિથ્યા માન્યતા છે એટલે એને એવા ભાવ થાય છે. એ ભાવ પણ ક્ષણિક છે, પણ એવા ભાવનો એ કરતા થાય છે. પર પદાર્થની સ્થિતિ બદલવાનો એ કરતા થતો નથી, એટલે કે પરની પર્યાયને એ ફેરવે, પરની પર્યાય કરે એવો તો એ કરતા થતો નથી. એ શુભાશુભ ભાવનો પણ નિશ્ચયથી ખરેખર તો કરતા નથી, પરંતુ એ જેવા વિકારી વિભાવ ભાવ થાય છે એ સાથે જે કલ્પના રહેલી છે એનો એ વખતે એવો ભાવ છે એમ સમજાવવું છે. એટલે એમ કહેવામાં આવ્યું કે એનો એ કરતા થાય છે. એ બધું પર્યાયમાં થાય છે એટલે ખરેખર ભગવાન આત્મા એનો પણ કરતા નથી, એ વિકલ્પોનો પણ કરતા નથી, ને વિકલ્પો સાથે રહેલા વિભાવ ભાવનો પણ ખરેખર તો કરતા નથી થતો. પણ એ બધું ક્ષણિક પર્યાયમાં થાય છે, અને એવું પર્યાયમાં થવું એના કારણો, છ પ્રકારના કારણો એટલે આપણે ષટકારક કહીએ, એ પર્યાયના છ કારણ, છ કારણ એટલે ષટકાર, એના પોતાના એટલે એ પર્યાયના જ છે, એટલે સ્વતંત્ર રીતે જ એવી પર્યાય થાય છે. આત્માને શુદ્ધ નિર્મળ કેવો છે એવું જ્યારે જાણવું હોય ત્યારે આપણે એમ કહીએ છીએ કે એ વિકારી પરિણામ થાય છે તે આત્માના નથી. ભગવાન આત્મા તો એવી પર્યાયથી પણ જુદો, અને નિર્મળ પર્યાયથી પણ જુદો, ધ્રુવ એક રૂપ છે, અને એનું લક્ષ કરતા એવી નિર્મળ પર્યાય થાય છે. પણ જ્યારે જીવને ધર્મમાં લઈ જવો હોય, ધર્મમાં સ્થાપિત કરવો હોય અને પ્રસ્થાપિત કરવો હોય, ત્યારે એને એમ સમજાવવામાં આવે છે કે ભાઈ આ વિભાવ ભાવ વિકારી ભાવ બધા થાય છે, એ તારા છે, તારામાં થાય છે, અને એમ કરતા તને આશ્રવ થાય છે, બંધ થાય છે, અને એમ તારું રખડવું થાય છે. ત્યાં પર્યાય દ્રષ્ટિને મુખ્ય કરીને એને જણાવવું છે કે તારી વર્તમાન પર્યાય કેવી છે, તારું પર્યાયમાં કેવું પરિણમન થઈ રહ્યું છે એમ દર્શાવવામાં આવે છે. હવે આટલી વાત જ્યારે જીવને સમજાઈ જાય, વર્તમાન પર્યાયમાં પોતે કેવો છે એ સમજાય, પછી એને એ પર્યાયમાં દુઃખ છે એ દુઃખોને દૂર કરી અને સિદ્ધ સમાન સુખોની પ્રાપ્તિ કરવાની છે એ વાત સમજાવવામાં આવે અને એ સમજાય પછી એનો માર્ગ દર્શાવવામાં આવે કે સુખી કેવી રીતે થવાય, સિદ્ધ દશા કેવી રીતે પ્રગટ કરાય, ત્યારે એને એમ કહેવામાં આવે કે તારું દ્રવ્ય તો શુદ્ધ જ છે, જે મલિનતા છે એ બધી પર્યાયમાં છે, ત્રિકાળ તારું દ્રવ્ય શુદ્ધ છે, એટલે તું એવા તારા શુદ્ધ દ્રવ્યને પર્યાયમાં પ્રાપ્ત કરી શકીશ અને તું એવો સક્ષમ છો. તો પછી ઉપાય શું? તો ઉપાય એટલો જ કે એવા તારા શુદ્ધ સ્વરૂપનું તું ધ્યાન કર, એવા શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા કર. અને એવા શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા કરવાની વાત આવે એટલે પછી પ્રશ્ન થાય કે શુદ્ધ સ્વરૂપ કેવું છે, ત્યારે એને દ્રષ્ટિનો વિષય કેવો છે એ સમજાવીએ. અને એમ સમજાવતા કહેવામાં આવે કે એ પર્યાય વિનાનો, શુદ્ધ કે અશુદ્ધ કોઈ પણ પર્યાય નથી, નિર્મળ પર્યાય પણ નહીં, વિકારી પર્યાય પણ નહીં, એવો ભગવાન આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે એમ દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવે છે. એટલે જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે અપેક્ષાએ સમજવું જોઈએ. આટલી બેઝિક વાત જો નહીં સમજમાં આવે તો પછી ગૂંચવાળા થશે, કેમ કે અપેક્ષાથી જ બધા કથન કરવામાં આવ્યા હોય, દરેક કથનને એની સાથે કોઈક અપેક્ષા છે. અને જે અપેક્ષા છે એને સમજી અને એને વિચારીએ અને જુદી જુદી અપેક્ષાથી જ્ઞાન કરવામાં આવે, સમજવામાં આવે, તો એવા જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. એટલે પ્રમાણ જ્ઞાન છે એ દ્રષ્ટિનો વિષય નથી, એ સમજવા માટે છે, એ બધો વ્યવહાર છે. એટલે પ્રમાણ જ્ઞાન જાણવા લાયક છે પણ એ આદરણીય નથી. આદરણીય તો શુદ્ધ નિશ્ચય નહીં છે, શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું આત્માનું સ્વરૂપ છે એ જ આદરણીય છે. એટલે વારંવાર આવા દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ કેવો છે એની વાત આવે અને એ વાત ગુરુદેવ દરેક વખતે આપણને સમજાવે છે. એટલે નિશ્ચયથી કેવું સ્વરૂપ છે એની વાત આવે. એટલે અહીંયા પણ અનેક પ્રકારે નિશ્ચયથી નિશ્ચયથી વાત આવે અને ત્યાં દરેક વખતે એ નિશ્ચયથી શું કહેવાનું થાય છે એને સમજવું જોઈએ. અહીંયા એમ કહ્યું કે આ આત્મા અજ્ઞાનને લીધે પરના અને પોતાના એકપણાનો આત્મવિકલ્પ કરે છે, તેથી તે નિશ્ચયથી કરતા પ્રતિભાસે છે. હવે અહીંયા નિશ્ચયથી કરતા પ્રતિભાસે છે એટલે કે ખરેખર એ કરતા જણાય છે, જે પોતાને અને પરને એકપણે જાણે છે, જુએ છે અને એ પ્રમાણે વર્તે છે, પરિણમે છે, વિકલ્પો કરે છે, એ નિશ્ચયથી એવા ભાવનો કરતા છે. એવા ભાવનો એ કરતા છે કોણ? કે જે પરને અને પોતાને એકપણે જાણે છે તે. એટલે એની સાથે તરત વાત એ લીધી કે જો આવું જ્ઞાન થયું છે કે પરને અને પોતાને એકપણે માનવાથી એ કરતાપણું થાય છે, તો પછી જીવ શું કરશે? તો કે જીવ એવા કરતાપણાનો ત્યાગ કરશે. એવા કરતાપણાનો ત્યાગ કઈ રીતે થાય? તો કે મૂળ કારણ અજ્ઞાન છે, તો અજ્ઞાનનો એ ત્યાગ કરશે. એટલે અજ્ઞાન જશે અને જ્ઞાન પ્રગટ થશે તો આપોઆપ કરતાપણું છૂટી જશે. એટલે અહીંયા એમ કહ્યું કે જે આવું જાણે છે એ પછી સમસ્ત કર્તૃત્વને છોડે છે, તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. અને આ વાતને અહીંયા સ્પષ્ટ સમજાવવામાં આવી છે. અહીંયા આગળ કહે છે કે આ આત્મા અજ્ઞાની થયો થકો અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડી મિલિત, મિલિત એટલે મળેલા, એકમેક મળી ગયેલા એવા મિલિત સ્વાદનું સ્વાદન એટલે અનુભવન હોવાથી, એનો અર્થ શું થયો? કે ભૂતગળ કર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણે એકરૂપે અનુભવન હોવાથી જેની ભેદ સંવેદનની શક્તિ બિડાઈ ગયેલી છે એવો અનાદિથી જ છે. અજ્ઞાનને લીધે અનાદિથી જ્યારથી જીવ છે ત્યારથી, એટલે જ્યારથી જીવ છે ત્યારથી એની સંસારી અવસ્થા છે, ત્યારથી એ એકમેક મળી ગયેલા સ્વાદનું એને અનુભવન હોવાથી એ અનાદિથી ભેદ સંવેદનની શક્તિ ખીલી નહીં હોવાને કારણે એ પરને અને પોતાને એકપણે જાણે છે એમ જ છે. અહીંયા મિલિત કહ્યું છે એટલે મિલિતમાં એકમેક મળી ગયેલા એ વાત તો ખરી, પણ શું એકમેકમાં મળી ગયું છે? તો કહે છે કે સ્વાદ. કોનો સ્વાદ છે? એ પર અને પરના લક્ષ્ય થતા જે વિકારી વિભાવ ભાવ છે તે, એ બધો રાગ. એને અને પોતાના જ્ઞાનને, પોતે જ્ઞાન સ્વરૂપ છે એટલે કે જ્ઞાન અને પેલા જે જ્ઞાનમાં જણાય છે તે બધું એને એક રૂપ માને છે. ખરેખર એને પર પદાર્થનો સ્વાદ આવતો નથી, પણ પર પદાર્થના સ્વાદનું એને એની પર્યાયમાં જ્ઞાન થાય છે તો જાણે કે એ એનો પર પદાર્થના સ્વાદનો અનુભવ કરે છે એમ એ પોતાના જ્ઞાનને અને પર પદાર્થના સ્વાદને એકરૂપ કરે છે એવો સ્વાદ, એવો અનુભવ. એટલે પૂતગલ કર્મના, પૂતગલ કર્મના ઉદયે આવેલા જે સ્વાદ અને એને પોતાનું જ્ઞાન જાણે છે એ બંનેને એકરૂપે અનુભવે છે એવો. આવું કેમ થાય છે? તો કે એની ભેદ જ્ઞાન કરવાની શક્તિ ઉઘડી નથી એટલે બિડાયેલી જ છે. એ અનાદિથી એ ભેદ જ્ઞાનની શક્તિ બિડાયેલી જ છે એવો એ અનાદિથી જ છે. તેથી એ પરને અને પોતાને જુદા જુદા છે એમ જાણતો નથી. પર અને પોતાની વચ્ચે તફાવત છે એને જાણતો નથી. પરને અને પોતાને જે વિશેષપણું છે બંનેની અંદરના વિશેષપણાને જાણતો નથી. એને બદલે એકપણે જાણે છે. તેથી હું ક્રોધ છું ઇત્યાદિ આત્મવિકલ્પ પોતાનો વિકલ્પ કરે છે અને તેથી નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાનઘન સ્વભાવ જે એનો પોતાનો છે એવા સ્વભાવથી એ ભ્રષ્ટ થાય છે, ત્યાંથી એ ચ્યુત થાય છે અને એમ એ વારંવાર અનેક વિકલ્પ રૂપે પરિણમતો થકો એ કરતા પ્રતિભાસે છે. ભેદ જ્ઞાન પોતાના જ્ઞાનની પર્યાયમાં જે પ્રતિબિંબિત થાય છે એની સાથે કરવાનું છે. પોતાના જ્ઞાનની પર્યાયમાં જે જણાય છે એની સાથે એને ભેદ જ્ઞાન કરવાનું છે. મને મારા જ્ઞાનની પર્યાયમાં મારા રાગ કે દ્વેષ મને જણાય છે એની સાથે મારે ભેદ જ્ઞાન કરવાનું છે. શરીર પૂતગળ જુદું છે એની સાથે ભેદ જ્ઞાન થઈ શકે છે, એ તો સહેલું છે. આ પર પદાર્થો ઘર, કપડાં, કાર, કોમ્પ્યુટર એ બધા જુદા છે, એની સાથે ભેદ જ્ઞાન સરળતાથી થાય છે. પરંતુ જે ભાવ પોતાને થાય છે, પરનું લક્ષ્ય કરતા એ ભાવ થાય છે, જેમાં નિમિત્ત કારણ તરીકે કર્મના ઉદયો છે. કર્મના ઉદયો નિમિત્ત કારણ છે અને એ કર્મના ઉદય જે આવ્યા છે એમાં જે સંયોગો સર્જાયા છે એ સંયોગો સાથે એને એકરૂપતા થાય છે. ખરેખર એ સંયોગોનો એ જાણનારો છે. એ સુખના કે દુઃખના સંયોગો છે એને એ જાણનારો છે. એ ખરેખર આત્માને સુખી કે દુઃખી કરવાવાળા નથી, પરંતુ એને એ જાણવાની સાથે સાથે પોતાના છે એમ માની લે છે, પોતે એકરૂપ થઈ જાય છે. એની વચ્ચે એટલે કે પોતાના જ્ઞાનની પર્યાયમાં જણાતા એ બધા શુભાશુભ ભાવો, રાગ દ્વેષના ભાવો, ઇષ્ટ અનિષ્ટપણાના ભાવો એ પોતાના જ્ઞાનથી જુદા છે એમ એ બંનેની વચ્ચે એ ભેદ જ્ઞાન કરી શકતો નથી. એટલે એવા ભાવોમાં રાચતો, એવા ભાવોનો એ કરતા થાય છે, એવા ભાવોનો એ કરતા પ્રતિભાસે છે કે કરતા એ વખતે થાય છે. એવું કરતા પણ થવાનું કારણ કંઈ એના દ્રવ્યમાં નથી, પણ એ અજ્ઞાનને કારણે એવો એવા ભાવનો કરતા થાય છે. અથવા તો એ પ્રમાદને કારણે પોતાના સ્વરૂપથી દૂર ગયો છે તો એવો એવા વિકારી ભાવનો કરતા થાય છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, વિકલ્પ વિનાનું છે અને અકૃત્રિમ છે. પોતાનું સ્વરૂપ કૃત્રિમ નથી, અકૃત્રિમ છે. એ કેવું છે? એકરૂપ છે, જ્ઞાનરૂપ છે, વિજ્ઞાન ઘન એવું એ સ્વરૂપ છે, એવો એનો સ્વભાવ છે. એમાં જો રહે છે તો કોઈ પ્રશ્ન નથી, પણ ત્યાં રહેતો નથી, ત્યાંથી બહાર નીકળે છે, ત્યાંથી ભ્રષ્ટ થાય છે, ત્યાંથી ચ્યુત થાય છે, એ છોડી અને દૂર ચાલ્યો જાય છે. એટલે પછી એ પેલા વિકારી વિભાવ ભાવ કરે છે, એવા વિકલ્પ રૂપે પરિણમે છે અને એમ એવા ભાવનો કરતા પ્રતિભાસે છે. એટલે મૂળ કારણ તો અજ્ઞાન છે, અથવા તો જ્ઞાની થયો છે, સમ્યક દ્રષ્ટિ થયો છે તો એ વખતે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે વર્તતો નથી, કાં તો એને જ્ઞાન થયું જ નથી. અને જો જ્ઞાન થયું છે તો પછી એવા જ્ઞાન સ્વભાવે એ વર્તતો નથી, જ્ઞાન સ્વભાવથી ચ્યુત થાય છે, એટલે એને એવા વિભાવ ભાવ, શુભાશુભ ભાવ પણ થાય છે. હવે જ્ઞાની થયો છે એ તો જાણે છે, એ તો જાણે છે કે હું આ બધા ભાવનો કરતા થઈ શકું નહીં, કેમ કે એ મારો સ્વભાવ નથી. એટલે એને એવું કરતા પણ થતું નથી. એ જે થઈ રહ્યું છે એને પોતાથી જુદું પાડી દે છે, જુદું માને છે, એવું થાય છે. પ્રમાદને કારણે જે રાગ છે એ રાગને એ પોતે જુદો જાણે છે, જુદો અનુભવે છે. એને બે ધારા છે. એક ધારા તો પોતે જેવો શુદ્ધ છે, નિર્મળ છે, જેવો જ્ઞાન સ્વરૂપ છે એવી ધારા વહે છે, લક્ષ્ય એનું જ છે, અને સાથે જે રાગ થયો છે એને એ જુદો પાડી દે છે, જુદો જાણે છે, એને ભેદ જ્ઞાન છે, એને ભેદ જ્ઞાન છે. એક વખત આત્માનો અનુભવ કર્યો છે, જ્ઞાન થયું છે, ભેદ જ્ઞાન છે, એટલે એ જ્ઞાની છે. એટલે એ જ્ઞાની થાય છે તો એ કર્તૃત્વને છોડે છે, અથવા તો એમ કહીએ કે એવા વિકારી ભાવ થવા છતાં એનો એ કરતા થતો નથી. જ્ઞાની છે તે પ્રમાદને કારણે એ વખતે એ રાગના ભાવે જણાય છે, થાય છે, છતાં પણ એને એવા વિકારી ભાવથી પોતાનું જ્ઞાન એટલે પોતે જુદો છે એવું સ્પષ્ટ છે, એવું સ્પષ્ટ છે, એટલે એ સમસ્ત કર્તૃત્વને છોડે છે. કોઈ પણ પ્રકારના ભાવ એમાં હોય એ બધા ભાવથી પોતે જુદો એનો હું કરવા વાળો નથી એમ એ કર્તૃત્વને છોડે છે, એટલે તેથી એ નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. અહીંયા તો પહેલા કરતા પ્રતિભાસે છે એની આ વાત કરી, અને હવે આગળ અહીંયા કહે છે કે જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાનને લીધે જ્ઞાનના આદિથી માંડી પૃથક પૃથક સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી, અર્થાત પુષ્કળ કર્મના અને પોતાના સ્વાદનું ભિન્ન ભિન્ન પણે અનુભવન હોવાથી, એકરૂપ અનુભવન નહીં પરંતુ ભિન્ન ભિન્ન અનુભવન, કેવું હોય અનુભવે છે, એક રૂપે નથી અનુભવતો પણ ભિન્ન ભિન્ન રૂપે અનુભવે છે. કોણ બે ભિન્ન છે, પૃથકપણું કોની વચ્ચે છે, કે એનું જ્ઞાન છે, એ જ્ઞાન અને પુદ્ગળ કર્મ, પુદ્ગળ કર્મના ઉદયો એનો સ્વાદ, એ બે વચ્ચે એને ભિન્ન ભિન્નપણું છે, એને બેની વચ્ચેનો તફાવત સમજાય છે, એ બેના વિશેષોને જાણે છે, એટલે એનો અનુભવ બે રીતે છે. પેલું એને અનુભવમાં આવે છે એટલે માત્ર જ્ઞાનની પર્યાયમાં જણાય છે, કર્મના ઉદયો છે એ માત્ર એને જણાય છે, એ જ્ઞાન એને જાણવાવાળું છે અને પોતે જ્ઞાન કરવાવાળો છે, એમ બે વચ્ચે ભિન્ન ભિન્નપણું છે. એટલે એનો અનુભવ એ ઉદ્ગળ કર્મના અને પોતાના સ્વાદ એટલે પોતાનો જ્ઞાન સ્વભાવ, એ બેની વચ્ચે એકપણા રૂપે અનુભવ નથી પણ ભિન્ન ભિન્નપણે એને અનુભવ છે. અને એવો ભિન્ન ભિન્નપણે અનુભવ હોવાથી, એટલે કે પોતે જ્ઞાનની પર્યાયમાં પેલા ઉદ્ગળ પરિણામોને અથવા તો વિકારી ભાવોને એ પોતાથી જુદા અનુભવે છે, જાણે છે, માત્ર જાણે છે અને પોતે પોતાના સ્વરૂપને એનાથી તદ્દન જુદું ભિન્ન આનંદ રૂપે અનુભવે છે. જેની ભેદ સંવેદન શક્તિ ઉઘડી છે એને આવું થાય છે. એટલે અહીંયા અમૃત ચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જેની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે, એટલે પહેલા એ ભેદ કરવાની શક્તિ તો 15માં પડી હતી પણ એ ઉઘડી નહોતી, ઉઘાડ નહોતો, ભેદ પાડવાની તફાવત સમજી શકવાની એવું જ્ઞાન કરી શકવાની શક્તિ કંઈ નવી ઉત્પન્ન થઈ નથી, ઉઘડી છે. પહેલા પણ એ શક્તિ હતી પણ એ ઉઘડી નહોતી, એટલે એ અજ્ઞાની હતો. હવે એની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે એવો હોય છે, તેથી તે જાણે છે કે અનાદિ નિધન નિરંતર સ્વાદમાં આવતો સમસ્ત અન્ય રસથી વિલક્ષણ એટલે જુદો અત્યંત મધુર જે ચૈતન્ય રસ, તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે. શું જાણે છે કે જીવ જ્યારથી છે ત્યારથી અનાદિથી જે આ જીવ છે અને એનો અંત નથી, અનાદિ નિધન એનું મરણ નથી, અને એ અનાદિ નિધન કે આત્મા છે અને આત્માનો એવો જ એ સ્વાદ છે, નિરંતર એ સ્વાદ અનુભવમાં આવે એવો છે. અને એ સ્વાદ કેવો છે, તો કે જગતના બધા જ સ્વાદથી જુદો, ભિન્ન, વિલક્ષણ. અને એ વિલક્ષણ કેવો, તો કે અત્યંત મધુર ચૈતન્ય રસ છે એવો આ આત્મા છે. અને કસાયો તેનાથી ભિન્ન રસવાળા, કસાયેલા એટલે બે સ્વાદ, પેલા મધુર રસની વાત કરી અને અહીંયા કસાયની વાત કરતા એને કસાયેલા બે સ્વાદ, અથવા તો એમ કહીએ કે કડવા સ્વાદવાળા, દુઃખના સ્વાદવાળા છે, એટલે એ બંનેની વચ્ચે એને એકપણું, એના બંનેના એકપણાનો વિકલ્પ પણ થતો નથી. તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો એ તો અજ્ઞાન છે, એમ એ પરને અને પોતાને ભિન્નપણે જાણે છે. ભગવાન આત્મા ચૈતન્ય રસ છે, એ બીજા જગતના બધા જ રસથી જુદો છે, ભિન્ન છે, અને છતાં પણ એ બંનેની એકરૂપતા કરવી, એને બંનેને એકપણે માનવા, જાણવા, શ્રદ્ધા એ અજ્ઞાન છે. અને એ રીતે એ પરને અને પોતાને ભિન્નપણે જાણે છે. તેથી હંમેશા કાયમ માટે નિત્ય અકૃત્રિમ કંઈક કરવામાં આવ્યું હોય એમ નહીં, પણ સહજ છે, અકૃત્રિમ. એક જ્ઞાન જ હું છું, પરંતુ કૃત્રિમ, અનિત્ય, અનેક જે ક્રોધાદિ તે હું નથી. આ ક્રોધાદિ જે છે એ કંઈ અકૃત્રિમ નથી, એ કૃત્રિમ છે, એ થાય છે, એ કંઈ સહજ દશા નથી. ક્રોધાદિકને કૃત્રિમ કહેવામાં આવ્યા, કેમ કે એ ક્ષણિક છે, નિત્ય નથી, અને એ થાય છે એટલે કૃત્રિમપણું છે. અકૃત્રિમ તો કુદરતી, સહજ, કાયમ માટે, હંમેશ માટે હોય એ કૃત્રિમ નથી હોતા, અકૃત્રિમ હોય છે. અને જે પછીથી થાય છે, બનાવવામાં આવે છે, એ બધું કૃત્રિમ હોય છે. એટલે આ ક્રોધાદિક જે છે એ તો કૃત્રિમપણે છે, અને એ પછી જે વસ્તુ બનાવવામાં આવે, જે બને, એનો નાશ પણ થાય. એટલે જે કૃત્રિમ છે એ કંઈ નિત્ય હોય નહીં, એ નાશવંત હોય, એ કાયમ ટકીને રહેવાવાળા પણ હોય નહીં. જે પાછળથી ઉત્પન્ન થાય તો પછી એનો નાશ પણ થાય, પણ જે ઉત્પન્ન નથી થતા, જે મૂળમાં છે, સ્વભાવમાં છે, પહેલેથી છે, જે અકૃત્રિમ છે, એ જ નિત્ય છે. એટલે જે પોતાનો જ્ઞાન સ્વભાવ છે એ જ અકૃત્રિમ નિત્ય છે. જ્યારે આ જે છે ક્રોધાદિક ભાવ, એ તો કૃત્રિમ છે, પાછળથી થયેલા છે, અને એ નાશવંત છે. એમ જાણતો થકો હું ક્રોધ છું ઇત્યાદિ આત્મવિકલ્પને જરા પણ એ કરતો નથી, કે આ તો બધું કૃત્રિમ છે, મારું હોય નહીં, એ તો પર્યાયમાં ક્યારેક થાય છે, અને એથી એને પોતાથી ભિન્ન માને છે અને એના કર્તૃત્વને છોડે છે. એવા એક પણ ભાવને કરવાવાળો પોતે થતો નથી. થાય છે તો થાય છે, પણ હું તો ભગવાન આત્મા છું, હું તો નાયક નાયક એનું જ્ઞાન કરું છું. એ ભાવ થાય છે, ભાવ આવ્યો, શુભ ભાવ આવ્યો મુનિને, પણ મુનિ એ શુભ ભાવને પોતાથી જુદો માને છે, પોતાથી જુદો અનુભવે છે. એટલે એ ભાવ મારો છે એમ એમને એનું કર્તૃત્વ નથી. કોઈ પણ વસ્તુ મારી છે એવું મમત્વ અથવા તો એ ભાવનો કરનારો હું છું એ ભાવને મેં કર્યા, મારામાં એ ભાવ થયા, એવું કર્તૃત્વ મુનિને હોય નહીં. એટલે જે જાણે છે, જે સમ્યક દ્રષ્ટિ થયો છે, એ પણ એ અનેક પ્રકારના વિકલ્પો આવે તો પણ એનો એ કરતા થતો નથી, અને એવા વિકલ્પો આવે છે તો આવવાનું કારણ જાણે છે કે પોતાની એ વખતની એ પુરુષાર્થની નબળાઈ છે, માટે એવા ભાવ થાય છે, એવા વિકલ્પ થાય છે. એટલે એમ એ સમસ્ત કર્તૃત્વને છોડી દે છે. તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો. કોઈ પણ પ્રકારના ભાવ વિકલ્પ જે અજ્ઞાનીને હોય છે, એવા વિકલ્પો ક્યારેક કોઈક વખત જ્ઞાનીને આવે તો એના પ્રત્યે એને લગાવ થતો નથી, એના પ્રત્યે એને રુચિ, રસ, આસક્તિ એવું કંઈ થતું નથી. એના પ્રત્યે એને ઉદાસીનતા વર્તે છે, અરે આ વળી આવો ભાવ ક્યાં આવ્યો, હું ભગવાન આત્મા, શુદ્ધ ત્રિકાળક નાયક, મને આ ભાવ, એમ એના પ્રત્યે ઉદાસીન થાય છે. જગતના પદાર્થોમાં તો રુચિ રહી નથી, આસક્તિ રહી નથી, એમાં ઇષ્ટપણું કે અનિષ્ટપણું હવે રહ્યું નથી, પણ એના લક્ષ્ય થતા ભાવ, એ ભાવ પ્રત્યે પણ ઉદાસીનતા થાય છે, કે આવો ભાવ આ મારો ભાવ ન હોય, એના પ્રત્યે એ ઉદાસીન થાય છે. એનું કર્તૃત્વ છોડે છે, એનો કર્તા થતો નથી, એ ભાવનો સ્વામી થતો નથી, અને એમ એના પ્રત્યે એને ઉદાસીન અવસ્થા થાય છે. માત્ર એને જાણે છે, ઉદાસીનપણે જાણે છે કે આ આવો ભાવ થયો, આ જ્ઞાનની પર્યાયમાં આ આવું મને દેખાઈ રહ્યું છે, એના પ્રત્યે એને ઉદાસીનતા વર્તે છે. એમાં રસ નથી પડતો, રૂચિ નથી થતી, ઉદાસીનતા વર્તે છે. ઉદાસીનતા એ વૈરાગ્ય છે, ઉદાસીનતા એ વૈરાગ્ય છે. જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ એ વૈરાગ્ય છે. અને કસાય રહિત થવું એ વિતરાગતા છે. એટલે રાગ નો ભાવ આવે છે. હજી મુનિને પણ ત્રણ કસાયનો અભાવ થયો છે અને એક કસાય છે. જેટલો કસાયનો અભાવ છે એટલું વિતરાગપણું છે, અને હજી એક કસાય પડ્યો છે, એક કસાય હજી હોય તો એટલો રાગ છે, પણ એ રાગ પ્રત્યે ઉદાસીનતા છે એટલે એમને વૈરાગ્ય છે. મુનિને વૈરાગ્ય અને વિતરાગતા કઈ રીતે હોય છે એ આમાંથી સમજી શકાય એવું છે. કસાય તો ગયા છે, પણ સાથે ને સાથે જે શુભભાવ જે આવે છે એના પ્રત્યે પણ ઉદાસીનતા વર્તે છે. માત્ર એના જ્ઞાયક થઈ જાય છે, જાણવા વાળા થઈ જાય છે, અને તેથી એને જાણ્યા કરે છે, અને તેથી નિર્વિકલ્પ અકૃત્રિમ એક વિજ્ઞાન ઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે. એમ એમને એનું અકર્તા પણ છે. વિકલ્પની સાથે કરતા પણ નથી, વિકલ્પની સાથે લગાવ નથી, વિકલ્પની સાથે રહેલો ભાવ એના એ સ્વામી કરતા થતા નથી. એટલે એ નિર્વિકલ્પ સહજ અકૃત્રિમ જે નિત્ય છે તેઓ પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, એવા ભાવપણે રહેતા એ પેલા વિભાવ ભાવ વિકારી ભાવના અકર્તા પ્રતિભાસે છે. અહીંયા ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જે પરદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવોના કર્તૃત્વને અજ્ઞાન જાણે તે પોતે કરતા શા માટે બને. બહુ સહેલી સરળ વાત તર્કથી આપણને સમજાવી. શું તર્ક કર્યો છે? કે જો તમે ખરેખર પરદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવો એના કરતા થાવ તો એ તમને અજ્ઞાનને કારણે એવું થાય છે. તો પછી એક વખત એવું જાણ્યા પછી તમે એવું જાણીને જ્ઞાની થાવ, સમજુ થાવ, તો પછી એવું કરતા પણ તમને ક્યાંથી થશે? નહીં થાય. પરદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવો એના કર્તૃત્વ, એનું કર્તૃત્વ કરનારો એ અજ્ઞાની છે. અજ્ઞાનને કારણે એને પર સાથે એકરૂપતા એકપણું છે. પણ એને જો તમે જાણો, એક વખત એ તમે બરાબર સમજી લો કે આ વસ્તુ જે છે એટલે આવું કરતાપણું છે, અને એવું કરતાપણું છે એટલે પછી આશ્રવ છે અને બંધ છે. આશ્રવ અને બંધ હોવાનું કારણ શું છે? તો કે પરભાવ, વિભાવ ભાવ, વિકારી ભાવ, અન્ય ભાવ, અશુદ્ધ ભાવ, શુભ અશુભ ભાવ, રાગ દ્વેષના ભાવ, ક્રોધ માન માયા લોભના ભાવ, પોતે પુરુષ છે, પોતે સ્ત્રી છે, પોતે નપુસક છે એવા ભાવ, પર પદાર્થમાં સુખ છે કે દુઃખ છે એવા ભાવ, કોઈ પોતાના પ્રત્યે કંઈક કરે છે એટલે પોતે દુઃખી થાય છે એમ કરીને પેલા પ્રત્યે દ્વેષના ભાવ, એવા અનેક પ્રકારના ભાવ, એ બધા ભાવે પોતે થાય છે એટલે એનો એ કરતા થાય છે. પણ એ ભાવ મારામાં હોય નહીં એમ કરીને આત્મા તરફ દ્રષ્ટિ કરે, હું તો ત્રિકાળ શુદ્ધ છું, એ ભાવ મારા નહીં, એમ જો એ જ્ઞાની થાય તો પછી પેલા ભાવનું કર્તૃત્વ એને સહજ રીતે છૂટી જાય છે. એ ભાવ એને માત્ર પોતાથી જુદા જ્ઞાનમાં જણાય એટલે એ બધા ભાવ એનું જ્ઞેય થઈ જાય છે. એ બધા ભાવનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એટલે કહે છે કે તો પછી એ એવા પરભાવનો કરતા શા માટે થાય? માત્ર જ્ઞાતા દ્રષ્ટા જ ન થઈ જાય? જો એ જાણે કે આ બધું અજ્ઞાન છે ને અજ્ઞાન અવસ્થામાં આવું થાય છે કર્તૃત્વ, એવું એ જાણે તો પછી, જાણે એટલે કે જ્ઞાની થયો, સમજુ થયો, ડાયો થયો, હોશિયાર થયો, તો પછી એ પરભાવ વિકારી ભાવનો કરતા શા માટે બને? એને અજ્ઞાની રહેવું હોય તો પછી પરદ્રવ્યનો કરતા બને. માટે જ્ઞાન થયા પછી પરદ્રવ્યનું કરતા પણ રહેતું નથી. પંડિતજીએ તો આ સમજાવવું છે આપણને કે ભાઈ, એક વખત જ્ઞાન થાય પછી પરદ્રવ્યનું કરતા પણ રહેતું નથી, એટલે પરનું કરતા પણ રહેતું નથી. સમસ્ત પર, કોઈ પણ પર, એ પરદ્રવ્ય હોય કે પરના લક્ષે થતો ભાવ હોય, એનું કોઈનું પણ કરતા પણ એને પછી રહે નહીં. જ્ઞાની થાય એટલે એ કરતા પણ જાય, જ્ઞાની થયા પછીથી કરતા પણ હોય નહીં. એટલે મૂળ ગાથાની પહેલા જે વાત કરવામાં આવી હતી એ વાત અહીંયા એ રીતે સિદ્ધ થાય છે કે જ્ઞાનથી જ એ કરતાપણાનો નાશ થાય, બીજી કોઈ રીત નથી. જેને આત્માનું જ્ઞાન થાય એને કરતાપણાનો નાશ થાય. બાકી આત્માના જ્ઞાન વિના એમ કે હું એનો કરતા નથી એમ બોલ્યા કરે એટલે કંઈ એનો કરતા મટી જતો નથી. સેના આધારે એ એમ કહી શકે? સેના આધારે એ એમ કહી શકે કે હું એનો કરતા નથી? એની પાસે કોઈ આધાર છે? સમ્યક દ્રષ્ટિ છે, એની આત્માની દ્રષ્ટિ થઈ છે, સ્વરૂપને જાણ્યું છે, સહજ પોતાનો નિર્મળ સ્વભાવ છે એને જાણ્યો છે, એટલે એમાં એનું લક્ષ રહે છે, એનો અનુભવ થયો છે. એટલે પોતે કોણ છે અને બીજું બધું શું છે, સ્વ પરનો ભેદ કરે છે, એટલે સહજ રીતે એના જ્ઞાનની પર્યાયમાં એને પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થતા જે ભાવ છે એ જુદા જણાય છે. એટલે એ કહી શકે કે હું એનો કરનારો નથી, કરતા નથી. પણ આ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ એ કઈ રીતે કહી શકે? કઈ રીતે એ એવો અકર્તા થઈ શકે? જ્ઞાની થયા વિના એ કરતા પણ છૂટતું જ નથી. અકર્તા થવા માટે જ્ઞાની થવું જ પડે. જ્ઞાની થાય તો અકર્તા ભાવ આપોઆપ આવી જાય છે. જ્ઞાનથી જ કરતાપણાનો નાશ થાય છે. જ્ઞાન દ્વારા જ કરતાપણાનો નાશ થાય છે. અને કરતાપણાનો નાશ થાય છે એટલે પછી એને બીજું શું કરવાનું રહેવું? પોતાના સ્વરૂપ એમાં જવાનો પુરુષાર્થ એ એકમાત્ર એનું કર્તવ્ય છે, એ જ પછી કરે. પરનું કરતા પણ છૂટી ગયું એટલે પછી બહુ સહેલું થઈ ગયું, એક જ કાર્ય રહ્યું. જેના આધારે પરનું કરતા પણ છૂટી ગયું છે એવું પોતાનું સ્વરૂપ એને જે ધ્યાવે એમાં જે રમમાણ રહે એમાં એ થઈ જાય, એનો જ એને પુરુષાર્થ રહે, બીજું કંઈ એને રહેતું જ નથી. શું કરવું ધર્મમાં, શું કરવાનું? તો કે સમસ્ત ભાવોનું કરતા પણ છોડવું અને માત્ર પોતાના સ્વભાવ ભાવે રહેવું, આટલું જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. અને આત્મા ખરેખર નિશ્ચયથી તો બીજું કંઈ કરી પણ શકતો નથી. એટલે આ વાતનો જેને ખ્યાલ આવે છે એ સર્વ સમસ્ત વિકારી વિભાવ ભાવ અન્ય ભાવ અશુદ્ધ ભાવ શુભાશુભ ભાવોનો કરતા મટી જાય છે, એના કરતાપણાને છોડે છે. એટલે જ્ઞાની છે તે જ એવા કરતાપણાને છોડે છે. હવે કેટલાક અંશ આપણે ગુરુદેવે આ ગાથા ઉપર કહ્યા છે એ લઈએ. મૂળ ગાથા આપણે સમજ્યા, એનો અર્થ સમજ્યા, એનો ભાવાર્થ પણ સમજ્યા, પણ હવે તાત્પર્યની વાત આમાંથી જે સમજવાની છે, જે ભાવ કે ભાવ આપણને ગુરુદેવે સમજાવ્યા છે એને આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો પાના નંબર 69 ઉપર ગાથા 97 ટીકા ઉપરનું પ્રવચન, એમાં કહે છે કે ગાથા બહુ સરસ છે, પોતાના શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવનું ભાન નહીં હોવાથી અજ્ઞાનને લીધે જીવ રાગ અને પરદ્રવ્ય સાથે પોતાને એક કરી અને સ્વ પરના એકત્વનો આત્મવિકલ્પ કરે છે અને તેથી નિશ્ચયથી તે કરતા પ્રતિભાસે છે. પોતાના શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવ એનું ભાન નહીં હોવાને લીધે, એનું ભાન નથી એટલે અજ્ઞાની, એટલે એવા અજ્ઞાનીને, એવા અજ્ઞાની જીવને રાગ અને પરદ્રવ્ય છ પ્રકારના દ્રવ્યની વાત કરીએ અને રાગ, રાગ કહેતા પોતાના વિભાવ ભાવ, શુભાશુભ ભાવ, એ બંનેની સાથે એને એકપણું છે એટલે પોતે સ્વ એટલે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, એ જ્ઞાનમાં પેલા રાગ અને પરદ્રવ્યને જાણવાને બદલે એની સાથે એકપણું કરે છે અને એવો એકત્વનો એ આત્મવિકલ્પ કરે છે. એટલે એવો એ અજ્ઞાનની કરતા જણાય છે, કરતા પ્રતિભાસે છે અને અજ્ઞાનથી એ રાગનો કરતા છે એમ જે જાણે છે, આ વાતને એ જાણે છે કે આ અજ્ઞાનને કારણે એ રાગનો કરતા થાય છે એમ જે જાણે છે, એ પછી સકલ કર્તૃત્વને છોડીને બધા જ કર્તાપણાના ભાવને છોડીને અકર્તા થઈ જાય છે, સકલ કર્તૃત્વને છોડી દે છે અર્થાંત અકર્તા થાય છે. સુરદેવ સમજાવે છે કે બહારથી છોડવાનું ત્યાગવાનું બધાને ઠીક લાગે છે અને બધા એમાં માને છે, આહારનો ત્યાગ કરવો એટલે ઉપવાસ માને છે, પણ ભાઈ એ ઉપવાસ નથી, એ તો લાંઘણ છે. ખોરાક લેવો, ખોરાક ક્યાં એ લઈ શકે છે? આત્મા ખોરાક લઈ શકે છે? લઈ શકતો જ નથી. આત્મામાં વસે એટલે એ ઉપવાસ છે, ઉપરમાં વાસ છે, પણ એમ નથી કે મેં આહારનો ત્યાગ કર્યો એટલે ઉપવાસ છે, એમ તો છે જ નહીં. કેમ કે આમ પણ જોવા જઈએ તો આત્મા ક્યાં આહાર લે જ છે, આહારના કણ એના કારણે એ બીજા ઉદગલ પરમાણુઓ શરીરના છે એની સાથે એનો સંયોગ જે રીતે થવાનો હતો તે થવાનો હતો અને નથી થવાનો તો નથી થતો. હવે નથી થતો ત્યારે એને એમ લાગે કે મેં ઉપવાસ કર્યો તો એ મિથ્યા માન્યતા છે. એ બંને પૂતગળ પરમાણુઓ એનું એ કંઈ કરી શકતો જ નથી. એ આહાર અને આહાર જ્યાં જાય છે તે શરીર, એ બેમાંથી એક પણનો એ સ્વામી નથી, એનો એ કરતા નથી, એમાં એ કંઈ કરી શકતો જ નથી. જેમાં એ કંઈ કરી નથી શકતો છતાં પણ એ એમ માને કે મેં કર્યું મેં કર્યું તો એ મિથ્યાદ્રષ્ટિ છે. એટલે ગુરુદેવ કહે છે કે મેં આહારનો ત્યાગ કર્યો એમ જે માને તે મિથ્યાદ્રષ્ટિ છે, કેમ કે આત્મા પરના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. પરનું ગ્રહણ કરવું કે પરનો ત્યાગ કરવો એ આત્માને છે જ નહીં. જડ રજકણને આત્મા કઈ રીતે ગ્રહે અને કઈ રીતે ત્યાગે, એટલે એ તો એ કરી શકતો જ નથી. 47 શક્તિની અંદર એક શક્તિ છે, 16મી શક્તિ, એમાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ, એટલે કે ત્યાગ પણ કરી ન શકે અને ગ્રહણ પણ કરી ન શકે. જે ઘટતું વધતું નથી એવા સ્વરૂપમાં નિયત સ્વરૂપ નિશ્ચિતપણે જેમનું તેમાં રહેવાપણું અથવા તેમ રહેવાપણું એવી રીતે રહેવાપણું, એટલે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. આત્મા પરનું ગ્રહણ અને પરનો ત્યાગ કરે એનાથી એ શૂન્ય, એટલે કે પરનું ગ્રહણ કે ત્યાગ કરી શકે નહીં, એવું શૂન્યત્વ. પરનું ગ્રહણ કરવું કે ત્યાગવું એ જેને નથી, એટલે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ, એવી શક્તિ આત્મામાં પડી છે. છતાંય એ અજ્ઞાનને કારણે એમ માને કે હું પદાર્થોને ગ્રહણ કરું છું અને પદાર્થોનો ત્યાગ કરું છું. પર્યાયમાં અજ્ઞાનનું ગ્રહણ કર્યું છે અને એ અજ્ઞાનને છોડે જ્ઞાનને એને બહારથી લેવા જવાની જરૂર નથી, માત્ર પર્યાયમાં જે આ અજ્ઞાન ગ્રહણ કર્યું છે એને છોડે અને એ સમજે તો એની અનંત શક્તિઓ એને સહજ રીતે પ્રાપ્ત જ છે. અને એમાં આ સોળમી શક્તિની વાત લીધી, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ, એનો પણ એને વિવેક થઈ જાય છે. પણ છતાંય અજ્ઞાની છે એ તો એમ જ માને છે કે પરને હું ત્યાગું ને પરને હું ગ્રહણ કરું. અરે ભાઈ, તું પરને કંઈ ગ્રહણે નથી કરી શકતો અને પરનો ત્યાગ પણ કરી નથી શકતો. તું તો સંકિતને છોડી રહ્યો છે અને મિથ્યાત્વને ગ્રહણ કરી રહ્યો છે. તારી ઊંધી માન્યતાને કારણે પરના ગ્રહણ કરવા અને ત્યાગ કરવા એવી માન્યતા જે છે એમાં તો તે સંકિતને છોડ્યું છે અને મિથ્યાત્વને ગ્રહણ કર્યું છે. ગુરુદેવે બહુ સરસ વાર્તામાં સમજાવી દીધી સમ્યક્ત્વ અને મિથ્યાત્વ વિશેની આ બહુ અદભુત વાત છે. ઉપવાસ હું કરું, પૂતગળ પરમાણુઓનો હું ત્યાગ કરું, આ ભાવ જ મિથ્યા છે. અને એ મિથ્યાત્વને તે ગ્રહણ કર્યું છે અને સમ્યક્ત્વને તે છોડ્યું છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ.
હવે શ્રી સમયસારજીની સ્તુતિ બોલીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતિ દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. સુણે તને રસની બંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રૌચતા જગતની રુચિ આળસે સૌ, તુરી જતા સકલ જ્ઞાયક દેવરી જે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કરી